મુખ્ય વાણી સાંભળીને સાધન તજવા યોગ્ય નથી, પણ તથારૂપ નિશ્ચય લક્ષમાં રાખી સાધન કરીને તે નિશ્ચય સ્વરૂપ પ્રાપ્ત કરવું. અત્રે એકાંતે નિશ્ચય નહીં કહ્યો નથી, અથવા એકાંતે વિવહાર નહીં પણ કહ્યો નથી. બે જ્યાં જ્યાં જેમ ઘટે તેમ સાથે રહ્યા છે. આ બંને ગાથા વિવાદાસ્પદ છે. આ ગાથાની આજુબાજુ ઘણા વિવાદો છે, પરંતુ એ વિવાદો અને મતમતાંતરો ગાથાને કારણે નથી, ગાથામાં તો વર્ણન છે. આ વિવાદો પક્ષપાત ભરી બુદ્ધિના કારણે છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક વાતનો પક્ષ કરે અને બીજી વાતનો એકાંતે નિષેધ કરે તો સત્યના ટુકડા થાય, એ સત્ય રહેતું નથી. જૈન આગમમાં નય નામનો શબ્દ છે. નય એટલે અપેક્ષા. વસ્તુને જોવા માટે, સમજવા માટે એક નિશ્ચિત પદ્ધતિ, એ નય કહેવાય છે. નયમાં એકાંત આવે તો તે કુનય કહેવાય, અને એકાંત ન આવે તો તે શું નહીં કહેવાય.
યશો વિજયજી મહારાજે કહ્યું કે વાણી વાચક યશ તણી કોઈ નહીં ન અધૂરી. પોતે જ પોતા માટે કહે છે કે મારી વાણી કોઈ પણ રીતે અધૂરી નથી, સૌ નહીં ને સંમત મારી વાણી છે. જૈન દર્શનની પાયાની વાત કંઈ પણ હોય તો તે એ વાત છે કે જૈન દર્શનમાં કોઈ પણ નહીંનો આગ્રહ કરવામાં આવતો નથી. એમાં જેટલા પડખાઓ, બાજુઓ, લક્ષણો અને ગુણો છે, તેટલી જેટલી તેનામાં ક્ષમતાઓ રહેલી છે, એ બધાને લક્ષમાં લઈને વાત કરવામાં આવે છે. ઉપરાંત સાધનો માટે પણ એક સર્વાંગી પદ્ધતિ જૈન દર્શનમાં છે. દાખલા તરીકે ઘરમાં ગેસ છે, દૂધપાક છે, દૂધ છે અને ચાનો કપ પણ છે. 20 વર્ષનો છોકરો જુવાન છે, તેને તેની માં ગેસ આપે છે, એના નાના ભાઈને દૂધપાક આપે છે, નાના બાળકને દૂધ આપે છે અને વૃદ્ધને ચા આપે છે. તો જુવાન છોકરો માને પૂછે છે કે તે આમ કેમ કર્યું? માં કહે, તને સંગ્રહણીનું દર્દ છે અને ઝાડા થાય છે, તેથી ગેસ આપી. તારા આંતરડા વધુ ન બગડે તેની કાળજી રાખવી પડે. નાનો ભાઈ મહેનતનું કામ કરે છે એટલે દૂધપાક, અને વૃદ્ધ બાપને ચા આપી, બધાની તબિયતને ધ્યાનમાં રાખી બધાને આપ્યું છે. અહીં સાધક જે ભૂમિકા ઉપર હોય તે પ્રમાણે તેની સાધના હોવી જોઈએ. તટસ્થપણે પોતે પોતાની ભૂમિકા સમજે અથવા સદગુરુ પાસે તે પ્રગટ કરે. પોતાની યોગ્યતા ન હોય અને તે સાધન કરવા જાય તો સાધન ન ફળે, અને જે સાધન કરવા જેવું છે તે છૂટી જાય. આ વાતને સમજવા પૂર્વે પ્રયત્ન કરજો. સાંભળતા સાંભળતા મનમાં ઘણા પ્રશ્નો થશે, તે લખી રાખજો, પછી નિરાકરણ કરીશું.
એટલું લક્ષમાં રાખજો કે એક દ્રષ્ટિથી જોતા વસ્તુનું દર્શન પૂરું થઈ શકતું નથી. તમે વસ્તુને સર્વાંગીણ દ્રષ્ટિથી જુઓ. બે શબ્દો સમજવા જેવા છે, એક પરમાર્થ અને એક વ્યવહાર. આ બે શબ્દો માટે બીજા પણ બે શબ્દો છે, દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં. બે શબ્દો જ્ઞાન નહીં અને ક્રિયા નહીં. આ શબ્દો વસ્તુની વાતની સ્પષ્ટતા કરવા બફાય છે. ખાસ કરીને વેદાંત દર્શન અને સાંખ્ય દર્શનમાં ઘણો વિવાદ છે, જૈન દર્શનમાં વિવાદ નથી. વિવાદ પક્ષપાત બુદ્ધિને કારણે કરવામાં આવે છે. એકાંત આગ્રહ અને પકડ છે, તેથી વિવાદ થાય છે. એટલા માટે પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં બે શબ્દો આપ્યા. એ શબ્દ છે ક્રિયાજળ અને બીજો છે જ્ઞાનજળ. આ જળ શબ્દ એટલે જે સમજવા તૈયાર નથી તેને જળ કહેવો છે, જેનામાં સમજવાની ક્ષમતા નથી, જે સમજવા કોશિશ જ કરતો નથી અથવા પોતે પોતાને બુદ્ધિશાળી માને છે, પોતાનો જ મત સાચો છે તેવું નિમત્વ છે અને તેને જ વળગીને રહે છે, તેને કહેવાય છે જળ. નીતિશાસ્ત્રમાં એક પંડિતે નાનકડી રીત લખી છે કે રાજ દ્વારે સ્મશાને ચય ભસ્તી ચ બાંધવ. રાજાને દ્વારે અને સ્મશાનમાં જે ઉભો હોય તેને ભાઈ માનવો. કોઈના હાથમાં આ લીટી આવી, હવે સ્મશાનમાં એક ગધેડો ઉભો હતો, તેને માન્યું આ મારો ભાઈ છે. ગધેડાને ક્યાં ખબર છે કે આ નીતિશાસ્ત્ર વાંચીને આવ્યો છે અને હૃદયથી તે મને ભાઈ માને છે. ગધેડાને આ માણસનો ભય લાગ્યો અને બંને પગેથી લાતો મારવા માંગ્યો. તે માણસે તો આગ્રહ રાખ્યો, ગમે તે થાય પણ ભાઈનો કેળો ન છોડવો, આ જડતાનો નમૂનો.
એક બીજી એવી વાત છે કે આત્મા અબંધ છે, સાચી વાત છે. આત્મા અસંગ છે, શુદ્ધ છે, સિદ્ધ છે, અકર્તા છે. આત્મા નિર્લેપ છે તે પણ સાચી વાત છે. પરંતુ આ કથનો તે આત્માની વર્તમાન અવસ્થાને લક્ષમાં રાખીને નથી, મૂળ અવસ્થાને લક્ષમાં રાખી વાત કરી છે. આવામાં આત્મતત્વ આવું છે એટલે આવું માન્યા પછી કહે છે કે દેહમાં રહેલો આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, નિરંજન નિરાકાર છે, જળ કમળવત નિર્લેપ છે, અસંગ છે, નિર્વિકલ્પ છે, તેના ઉપર કર્મોની અસર થતી નથી. તો પછી કર્મોથી છોડાવવાની વાત ક્યાં રહી? તેથી કોઈ સાધનો, વ્રત, તપ, જપ, નિયમ, પૂજા, ધ્યાન, સ્વાધ્યાય અને પ્રતિક્રમણ વગેરે કરવાની જરૂર નથી. 50% વાત સાચી પણ છે અને 50% વાત ખોટી પણ છે.
અષ્ટાવક્રજીએ જનકને કહ્યું કે જનક, બંધ કોને અને મુક્તિ કોને? પણ આ ભ્રમણા છે, આ ભ્રમણા છે. આત્મા બંધાયેલો નથી. જો બંધાયેલ ન હોય તો તેને મુક્ત આપવાની કે પુરુષાર્થ કરવાની ક્યાં જરૂર છે? આત્મા અસંગ છે અને કર્મોથી લપાતો નથી, અને આત્મા શુદ્ધ છે તો તે શુદ્ધ કરવાની ક્યાં જરૂર છે? માટે આ ક્રિયાકાંડ, તપ, વ્રત, ભક્તિ વગેરે કરવાની જરૂર નથી. આ વાત નિશ્ચય નહીંની અપેક્ષાએ બરાબર છે, પરંતુ વ્યવહાર નહીંની અપેક્ષાએ બરાબર નથી. વ્યવહાર નહીં એમ કહે છે કે મૂળભૂત રીતે આત્મા શુદ્ધ છે તે ખરું, પણ વર્તમાન દશામાં તે સંસારમાં છે. દેહના જન્મ અને મરણમાં તે અટવાયેલો છે. એ દેહમાં છે, કર્મથી બંધાયેલો છે, અવળાયેલો છે, તેના પર કર્મનું આવરણ છે, કર્મરજ રહેલી છે. તે પોતે આત્મા હોવા છતાં તેનો અનુભવ કરી શકતો નથી. શરૂઆતમાં તો હું આત્મા છું એમ પણ માનતો નથી. તો આ આત્મા શુદ્ધ છે, સિદ્ધ છે, શુદ્ધ છે તે કેમ કહી શકાય? માટે આ વાત બરાબર નથી.
આત્મા નિશ્ચય નહીંની અપેક્ષાથી છે, અને આત્માને શુદ્ધ કરવાનો છે તે વ્યવહાર નહીંની અપેક્ષાથી છે. શુદ્ધ કરવાનો હોય ત્યાં સાધનાની જરૂર, સાધન અને ઉપાયની જરૂર, તપ, વ્રત, અનુષ્ઠાન, સ્વાધ્યાય, સત્સંગ બધું જોઈ છે. આ નહીં હોય તો કામ નહીં થાય. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા ન હોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા હોય. પ્રચલિત જૈન સમાજમાં આ વિવાદ છે. વિવાદ હંમેશા ગેરસમજ હોય ત્યાં જ થાય. અંબાલાલભાઈએ બહુ સંક્ષેપમાં ટીકા લખી છે. અસંગ છે, સિદ્ધ છે એવી નિશ્ચય નહીંની એકાંતવાળી સાંભળીને સાધન તજવા યોગ્ય નથી. જેનાથી આત્મા શુદ્ધ થાય, સિદ્ધ થાય અને અસંગ અવસ્થાને પ્રાપ્ત કરે તે માટે આ નિશ્ચય લક્ષ્યમાં રાખીને વર્તમાનમાં વ્યવહાર નહીંની અપેક્ષાએ વિશેષ સાધના કરવી અનિવાર્ય છે. આત્મા શુદ્ધ છે અને વર્તમાનમાં અશુદ્ધ છે તે બંને વાત સ્વીકારવાની છે. આવો સ્વીકાર જેમણે કર્યો તેણે નિષ્પક્ષપાતપણે જૈન દર્શનનો સ્વીકાર કર્યો કહેવાય. પરંતુ જો કોઈ એમ કહે કે આત્મા અસંગ છે, શુદ્ધ છે, મુક્ત છે, નિર્લેપ છે, હવે તેને કંઈ કરવાની જરૂર નથી. બાકી બધું કરવાનું, ધંધો કરો, કુટુંબ સાથે રહો, ખાઓ પીઓ અને મજા કરો, પરંતુ જ્ઞાન કે સાધના કરવાની જરૂર નથી. વ્રત, તપ આદિ કરવાની જરૂર નથી, કારણ કે આત્મા તો શુદ્ધ, બુદ્ધ, મુક્ત છે. આ સાચું જ્ઞાન નથી. આ જ્ઞાન વિપરીત પરિણામનું કહેવાય. સૂક્ષ્મ જ્ઞાનમાં વિચાર કરનારને સૂક્ષ્મ જ્ઞાની કહ્યો છે. તેના માટે પહેલા જ ગાથા આવી ગઈ છે કે
બંધ મોક્ષ છે કલ્પના, ભાગે વાણી માય વર્તે મોહાવેશમાં. ઉપર થોડા માણસ પડ્યા પસરિયા રહેતા હોય છે, ખાવું પીવું સૂવું બધો સંસાર ત્યાં જ, બીજી કોઈ જવાબદારી નથી. આ લુખા લોકો છે તે શુષ્ક જ્ઞાની પણ લુખા જેવી સ્પેશિયલ ક્વોલિટી છે અને તે કારણે આત્મા જાણી લીધો, બસ હવે કઈ કરવાની જરૂર નથી, કર્મોનો ઉદય આવશે તે ભોગવી લઈશું, પણ આત્મા તો અસંગ અને અબદ્ધ જ છે, એ ક્યાં બંધાયેલો છે, તેને બંધાયેલો કેવો તે ભૂલ છે, આત્મા દેહથી સર્વભિન્ન જ છે, સીત સમાન છે, માટે કઈ કરવાની જરૂર નથી, આવું જે વર્ણન કરે છે તે શુષ્ક જ્ઞાની છે, એને પક્ષ કર્યો નિશ્ચય નહીનો અને એકાંતે નિશ્ચય નહીંથી કર્મરહિત દશા છે, એ વાત પણ સાચી, પણ અત્યારે તે કર્મરહિત નથી, દાખલા તરીકે પાણીનો સ્વભાવ ઠંડો છે, એ વાત સાચી, પણ પાણી ચૂલા ઉપર છે અને ઉકળી રહ્યું છે ત્યારે કોણ કહેશે કે પાણી ઠંડુ છે, પાણી વર્તમાનમાં ગરમ છે, તે વ્યવહારની અપેક્ષાથી પણ ગરમ પાણીને ઠંડુ કરવું પડશે, તેવી જ રીતે નિશ્ચય નહીંની અપેક્ષાએ આત્મા શુદ્ધ જ છે, પણ અત્યારે ઘણા વળગણો વળગેલા છે, અંદર જુઓ ને રાગ દેખાય, મોહ દેખાય, ક્રોધ દેખાય, માયા કામવાસના લોભ બધું દેખાય છે, જ્ઞાની પૂછે છે કે આ તને દેખાતું નથી, અમને તારામાં બધું જ દેખાય છે, અમને લોભ દેખાય છે, તમે તેની પાસે પૈસા માંગશો તો કહેશે મારી ચામડી કાપી લ્યો પણ પૈસા નહીં મળે, આવું કહેનાર પાછો કહેશે કે આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે, નિર્લેપ છે, તેના માટે કંઈ કરવાની જરૂર નથી, આવું સાંભળીને સાધનો છોડી દેવા યોગ્ય નથી, કારણ કે સાધન કર્યા વગર શુદ્ધ દશા પ્રાપ્ત થઈ શકશે નહીં.
ફરીથી કહું છું કે બીજમાં આખો વૃક્ષ છે એમ કહ્યા કરે અને બીજ તિજોરીમાં રાખે તો તિજોરીમાં ઝાડ નહીં થાય, બીજ ઉગશે નહીં, પડ્યું રહેશે, બીજમાં વૃક્ષ છે એ નિશ્ચય નહીં, અને બીજમાં રહેલા વૃક્ષને ખીલવવા માટે જમીનમાં નાખો, પાણી ખાતર આપો, તેનું જતન કરો અને ઉગાડવા માટે બધી મહેનત કરો, એ વ્યવહાર નહીં, બે પક્ષ છે, બંને સાચા છે, બીજમાં વૃક્ષ છે તેને પણ જાણો અને બીજને ખીલવવા માટે જે પ્રક્રિયા કરવી પડે તે પણ કરો, દૂધમાં ઘી છે એમાં ના નહીં, પરંતુ તપેલીને બેસો અને બોલો દૂધમાં ઘી છે, દૂધમાં ઘી છે, એમ 25 વખત બોલશો તો ઘી બહાર આવી જાય તેમ નહીં બને, પ્રયોગ કરી જજો, એવું કંઈ થાય છે પણ દૂધમાં ઘી છે તે નિશ્ચિત છે, આ નિશ્ચય નહીં, દૂધમાં રહેલા ઘીને પ્રગટ કરવા એ દૂધને પ્રોસેસમાં ઢાળવું પડે, દૂધમાંથી દહીં બનાવો, પછી દહીંને વલવો, માખણ બહાર કાઢો, પછી તેને ગરમ કરવાથી ઘી બનશે, પછી રોટલી ચોપડાશે, આ બધું કરવું પડે, દૂધમાં ઘી છે તે વાત નિશ્ચિત છે, પરંતુ ઘીને પ્રગટ કરવા દૂધમાં પ્રોસેસ કરવી પડે છે, તેમ આત્મા શુદ્ધ છે તે વાત નિશ્ચિત, પરંતુ આત્માને શુદ્ધ કરવા માટે આત્મામાં પ્રોસેસ કરવી પડે અને આ પ્રોસેસમાંથી પસાર થવું તેનું નામ વ્યવહાર, કેરીમાં રસ છે, રસ છે તેમ કહી રસોડામાં બેસી રહો તે ન ચાલે, કેરીને ધોવી પડે, પછી ગોળવી પડે અને પછી રસ પણ બહાર કાઢવો પડે, આ વ્યવહાર થયો, નિશ્ચયને મેળવવા વ્યવહાર કરવો જ પડે, આત્મા પરમાત્મા જેવો છે તે નિશ્ચય, પણ વર્તમાનમાં કસાયો અને આસક્તિથી મૂંઝાયેલો છે, તેને દૂર કરવા માટે જે પ્રક્રિયાઓ કરવી પડે તેનું નામ વ્યવહાર.
જૈન દર્શન બંને વાતોને સમતોલે રાખે છે. જૈન દર્શન એમ કહે છે કે મૂળભૂત અવસ્થા જે તમારી છે તેને તમે જાણો અને તેની અવસ્થા વર્તમાન અપ્રગટ છે તે પ્રગટ કરવા પ્રચંડ પુરુષાર્થ કરો. પુરુષાર્થ કરવો તેનું નામ વ્યવહાર, અને અંદર શુદ્ધ સત્તા જે રહેલી છે તેને જોવી તે નિશ્ચય. કંઈ ખ્યાલમાં આવે છે? વાત બરાબર સમજો. આ બે પક્ષમાંથી એક પક્ષ એમ કહે છે કે તમે આત્માને જાણ્યો ને કામ પતી ગયું, હવે કશું જ કરવાની જરૂર નથી, આત્મા બંધાયેલો છે જ નહીં, તો તેને મુક્ત કરવાની ક્યાં જરૂર છે, માટે સ્વાધ્યાય કરવો, સવારે ધ્યાન કરવું, તપ વ્રત પૂજા અનુષ્ઠાનો કરવા, આ ભાંગજળમાંથી મુક્ત થાવ, આ કશું જ કરવાની જરૂર નથી, સાધન કરવાની જરૂર નથી તેમ માન. આ એક નિશ્ચય નહીંની વાત થઈ. હવે કેટલાક લોકો માત્ર સાધન જ કરે છે, દોડધામ કરી મંડી પડે છે, બીજું કંઈ વિચારતા જ નથી. વિષય રસમાં ગૃહી માચિયા નાચિયા કુગુરુ મધ પૂર રે, ધૂમધામે ધમાધમ મચી જ્ઞાન મારક રહ્યો દૂર રે. મંદિરમાં જાય જોર જોરથી ઘંટ વગાડે, શા માટે ઘંટ વગાડો છો? તો કહે છે કે ભગવાનને જગાડવા. પણ તું જાગને જાણતો નથી કે આ બધું શા માટે કરવું? આ વ્યવહારની જડતા છે, વૃત્તિઓ કઈ છે, વિકારો ક્યાં છે, આ કંઈ જાણતો નથી અને વ્યવહાર કર્યા કરે છે.
નિશ્ચય નહીંથી જે આત્માનું પ્રતિપાદન કર્યું છે તેને જાણતો નથી અને વ્યવહાર કર્યા તે પણ અધૂરો છે. અને નિશ્ચય નહીંથી આત્મા શુદ્ધ છે તેમ માની લે અને વર્તમાનમાં તેને સુધારવા કંઈ પણ ન કરે તે પણ અધૂરો છે. બંને પક્ષે સાથે ચાલવા જોઈએ. આ વાત બરાબર સમજી લેવી જોઈએ. નહીં સમજાય તો કોઈ પણ એક વાતની પકડ થઈ જશે. બીજી બધી વાત કરતાં જ્ઞાનની વાત કરવી, બ્રહ્મની વાત કરવી, પાંચ સાંજ સાંભળનાર મળે તો મલાવી મલાવીને વાત કરવી, એમાં જે મજા આવે છે તેવી મજા તેને ધ્યાન કે વ્રત કરવામાં આવતી નથી. બલા છૂટી ગઈ એમ કહે કે કોણ કરે કે ભાઈ કરે છે ભાઈ, અને કોણ ભોગવે છે? આત્મા ક્યાં બંધાયેલો છે? આત્મા મુક્ત છે, અસંગ છે, નિર્લેપ છે. આ સાધનો તો જ્ઞાનીઓ માટે છે, અમારા માટે નહીં. અમારી ભૂમિકા તો ઘણી ઊંચી છે, અમારે આ કરવાની જરૂર નથી.
બસ સંહારની ગાથાઓમાં કૃપાળુદેવ સાધના માર્ગની અંદર જે વિકલ્પો છે એનું સમાધાન આપે છે. કેવી સુંદર રચના છે આત્મસિદ્ધિમાં, એ જો આપણે વિચાર કરીએ ને ત્યારે પકડાય. સદગુરુ મૌન થયા હતા ને, હવે કોણ બોલે છે? આ શિષ્ય બોલે છે ઉપસંહારની ગાથાઓ. પણ કોણ બોલે છે? ઉપસંહારના સિદ્ધાંતો કહે છે શિષ્ય કે ગુરુ? તો ગુરુ જ છે ને આ ગુરુ. આ કોણ બોલે? આત્મભ્રાંતિ સમ રોગ નહીં, અથવા નિશ્ચયવાણી સાંભળી, અથવા જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, આ ઉપદેશ શિષ્યનો છે કે ગુરુનો છે? તો ગુરુ મૌન થયા હતા. તમે જુઓ કે શિષ્ય પોતાની વાત બરોબર સમજી ગયો એવી ગુરુને ખાતરી થઈ ગઈ, અને હવે આ માર્ગ ઉપર એ આત્મ સાધના કરશે અને આત્મત્વ પ્રાપ્ત કરશે. એ સાધના માર્ગમાં કઈ ભૂલ ન કરી જાય. પાછું કઈ પણ પ્રકારની શિષ્ય આભાર માની લીધો, ઓહો ઓહો સદગુરુ કરી દીધું, પ્રણિપાત થઈ ગયો, આભાર દર્શન થઈ ગયો, પછી શિષ્યને કે ભાઈ આ મેં જે કહ્યું છે ને છ દર્શન છે, એટલે વળી તારા મગજમાં કઈ બીજું દર્શન આવે તો પાછો લાવતો નહીં. વિચારતા વિસ્તારથી સંશય, પછી કહ્યું આત્મભ્રાંતિ સમ. ભાઈ ધ્યાન રાખજો, જે કઈ રોગ છે બાકીનો એ કઈ નથી, આ મત કે તે મત એ રોગ નથી, આ સંપ્રદાય કે તે સંપ્રદાય રોગ નથી, આત્મભ્રાંતિ જેવો કોઈ રોગ નથી. પછી કે છે કે ભાઈ જો ઈચ્છો પુરુષાર્થ કર પરમાર્થ, જો તારે ખરેખર કરવો હોય તો પુરુષાર્થ કરજો. પાછો ભવ સ્થિતિમાં કે સાહેબ તમે વાત કીધી સાચી, પણ કાળ પાકે તો મોક્ષ થાય ને. આવા અનેક માર્ગમાં વિઘ્ન આવશે, આવા અનેક પ્રકારના વિવાદ આવશે, આવા અનેક પ્રકારના વિકલ્પો પણ આવશે. કારણ કે શાસ્ત્રની શૈલીમાં અને જુદા જુદા આચાર્યોના સંપ્રદાયની બધી વાતોની અંદર આવું તો પાર વિનાનું આવશે. એ શિષ્ય હવે તો ચાલવા તૈયાર થયા છે, તો ધ્યાન રાખજે કે ક્યાંય આડી અવળી નજર કરિશ્મા. આ બધાને સમજીને ચાલજે. પાંચ સમવાયની કોઈ વાત કહેશે અને તને કહેશે રોક, શું મંડો છો તું, હજી કાળ પાયકો નથી, હજી કર્મ જ્ઞાન નથી, હજી ભવસ્થિતિ આમ છે, ભવિતવ્યતા આમ છે, ઘણી ઘણી વાત નીકળશે અને બધી શાસ્ત્રોક્ત છે. નહીંની વાત છે બધી. પછી પાછું નહીંની વાત કરશે કે રેવા દે ને ભાઈ, બંધ મોક્ષ છે, તું શું નીકળો છો, તને આત્માની ઓળખ નથી, આત્મા અસંગ છે એ તું જાણતો નથી, આત્મા અબંધ છે એ તું જાણતો નથી, આત્મા અબદ્ધ છે, આત્મા અસંગ છે, આત્મા સિદ્ધ છે. અરે આત્માને કંઈ બંધન હોય? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરતું નથી મૂર્ખ. અને તું શું માંડો છો કે મને કર્મ એ બાંધો છે? કેટલી ભ્રાંતિ આવવાની, કેટલા વિવાદો આવવાના, કેટલા વિકલ્પો આવવાના. પેલો ચાલવા નીકળો અને એક નાની વાર્તા આવતી હતી બહુ જૂના જમાનામાં કે ચલ જાઓ કે ટપ જાઓ. ખાડો આવ્યો છે, હવે ચલ જાઓ કે ટપ જાઓ. આવા અનેક વિકલ્પો સાધના માર્ગમાં આવશે. સદગુરુની કરુણા તો જુઓ. તું ન સમજો તો વાત પૂરી છે, અમે ધ્યાનમાં છીએ, હવે અમારે બીજું કંઈ કહેવાનું નથી. પણ તું સમજો છું અને હવે તારે ચાલવું છે તો ઉભો રહે. હવે તને જાતા જાતા છેલ્લી શિખામણ દઈ, ઝાપેથી પાછો બોલાવ્યો છું. પેલો ગુરુકુળમાં ભણતો હોય એનો ભણવાનો કાળ પૂરો થાય પછી કે વિદાય લઈએ, અને વિદાય આપે બધું જ્ઞાન આપ્યું, દીક્ષા આપી, મંત્રો આપ્યા, બોલો જતો તું ઝાપેથી, ત્યારે બોલાવે. શિખામણ ક્યાં આપે? માં ઝાપેથી બોલાવે, બાપ વગેરે. કે જાતો હોય એટલે ઘણીવાર સાસરે જતી દીકરીને ઓલી ગાડી ઉપડે ત્યારે કે માં, સ્ટેશન ઉપર કે, એરપોર્ટ ઉપર કે, બાકીના બધા તો જુદી જુદી વાતો કરીને પાવજો, પણ મા બાપ જે છે જેનું હયું હિત છે એ છેલ્લી છેલ્લી કંઈક યાદ આવેલી શિખામણ એને ન બોલવું હોય તો ત્યાં જઈને કાનમાં કે. ધ્યાન રાખજો, આટલું તો ધ્યાન રાખજો. સંસારની અંદર જેને હૈયે આપણું હિત વસેલું છે એ મૂંગો કેમ રહે? તો કોઈ પ્રશ્ન કરે, પણ ક્યાં કોઈને પ્રશ્ન કરવો છે? આત્મસિદ્ધિ બોલી જવી છે કે સાહેબ આ ગુરુ શું બોલ્યા? હજી તો કોણ ગુરુ બોલ્યા, શિષ્ય બોલ્યા, કોણ ભલા જાણે. જે બોલ્યા હોય આપણે શું કામ છે? આપણે ગગડાવો ને, આત્મસિદ્ધિ બોલી જાઓ બસ. અદભુત આત્મસિદ્ધિ છે એના. એક એક જે આમ મોડ આવે છે ને પરિવર્તનના, ત્યારે એમ થાય કે હા હા, આ કેવી અવસ્થાની અંદર આ પરમાત્મા સ્વરૂપ ગુરુ છે. આ ગુરુ જેવો તેવો છે. આપણે ગુરુ ગુરુ પકડી લીધા છે ને, એટલે આ એક ગુરુનું મહાત્મ્ય પણ સમજાતું નથી. આ પરમાત્મા સમાન ગુરુ છે. આ તને વાત કીધી એટલે હવે તને ભવસાગરમાં એકલો નહીં મૂકે, રેઢો નહીં મૂકે. તને બધી શિખામણ છેલ્લે સુધીની શિખામણ આપી દેશે. શિષ્ય વિદાય લઈ લીધી છે અને કહી દીધું છે આ દેહાદિ આજથી વર્તો પ્રભુ, હેલો પાછો બોલાવ્યો છે અને ઉપસંહારની ગાથાઓ કીધી છે. ઉપસંહારની એક એક ગાથાઓની અંદર સાધના માર્ગમાં જે વિવાદો આવવાના છે, જે મુશ્કેલીઓ આવવાની છે, જે મતિભ્રમ થવાનો છે, જે વિકલ્પો આવવાના છે, જે ચારે બાજુથી આપણા નહીં પણ બીજા સાધકો ભ્રમિત કરશે, હવે તને તું ચાલતો હોઈશ તો તને ચાલવા નહીં દે, તું સાધના કરતો હોઈશ તો તને સાધના નહીં કરવા દે, કે લે તું આમાં ક્યાં ચાલ્યો, આવું તો કંઈ છે જ નહીં. આ વિતરાગનો શાશ્વતા અનંતા જ્ઞાનીઓનો માર્ગ છે. એ અનંતા જ્ઞાનીઓના માર્ગમાં અજ્ઞાનીઓના સંપ્રદાયની વાતો તને રોકશે અને તને એમ થાય હા તો આવું જ છે, આપણામાં આવું જ કીધું છે, તારામાં જે કીધું એ ભૂલતો હવે યાદ નહીં કરતો, અમે તને જે કીધું છે એમાં હવે તો કઈ યાદ નહીં કરો. માર્ગે જતા ઘણા વિઘ્નો આવશે, ઘણા વિકલ્પો આવશે. હે શિષ્ય, અમે તને તું જા ત્યારે પેલા બધા સમાધાન આપી દઈએ છીએ, અને શું શું આવશે એ કહી દઈએ છીએ. જો શાસ્ત્રમાં આખો નહી વાદ છે, નહી ચક્ર છે. જો આવી વાતો ભ્રાંત કરી નાખે એવી વાત આવશે કે આત્મા તો સિદ્ધ છે, શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, અસંગ છે, શું તું વાત કરાશ? નિરંજન છે, નિરાકાર છે, જળ કમળવત લેપ છે, નિર્વિકલ્પ છે. હવે એને ક્યાં કર્મ અસર કરવાના છે? એને વળી કર્મ શું કરી શકે? આવી એવી વાત આવશે. જુદી જુદી ભૂમિકા એ સાધન સાધક ચાલતો હશે તો ઓલો સાધક વ્રત કરતો હશે તો કે વ્રતમાં શું પડ્યો છું, ધ્યાન કર, ધ્યાન ધ્યાન વિના કોઈ દી મોક્ષ જ નથી. ઓલો ધ્યાન કરતો હશે તો કે શું આખું વિચે આખો દી બેઠો છું, નિયમ ન કર્યા હોય ત્યાં સુધી હાલે કઈ? આવું અનેક પ્રકારના વિકલ્પો હશે. જ્ઞાની કહે છે સાધક જે ભૂમિકા ઉપર છે એ પોતાની ભૂમિકા સમજીને જ એને સાધન કરવા જોઈએ. સાધન તો અનંત છે, વર્ષી તપ છે, સિદ્ધિ તપ છે, ગૌતમ તપ છે, અને અનેક પ્રકારના અહીંયા મા સતીજીઓ તો બેઠા બેઠા આવું સર્જન જ કર્યા કરે છે. સામાયિક, એમાં ત્રિરંગી સામાયિક ને સપ્તરંગી સામાયિક ને, અરે સામાયિક એટલે સમતા, એમાં રંગ ક્યાંથી નાખ્યા તમે? અનેક પ્રકારના જે આચાર્યો આવે, જે શિષ્યો આવે, જે ગુરુ આવે, જે મહાશક્તિજી આવે, આ બધાનું કામ એ નવું નવું શોધવાનું. પછી ઓલા એમ થાય કે ઓલા કરતા આને નવું કર્યું, આના કરતા આને, એકમાં મોક્ષ માર્ગ નથી. અને પછી જે આમાં કઈ જાતા ન હોય ને આપણા જેવા, એને એમ થાય કે કેટલું કેટલું છે, આપણે કઈ કરતા નથી ને આપણે કઈ જાણતા નથી. હવે એમાં બે જણ ભેગા થાય અને એમાં જો વેમાણો ભેગી થાય, મુશ્કેલીનો પાર નહીં. અરે અરે, આપણને કઈ ખબર નથી, તમે ત્યાં આમને આમ પડ્યા છો, કેટલું હાલે છે જુઓ, આ તપ કર્યો, આ આવું કર્યું, આવું અનુષ્ઠાન કર્યું, અહીંયા આમ ચાલે છે, ખબર છે તમને માળા આવી રીતે થાય? અરે માળા એક રીતે થાય, માળા બીજું શું થાય? પણ એ પતી ગયો, વ્યવહારના ભેદ એટલા બધા આવશે, સ્થિર નહીં રહેવા દે. સાધનામાં સ્થિર નહીં રહેવા, સાધના પોતાની ભૂમિકા પ્રમાણે થાય. ભૂમિકા વિનાની સાધના ખેંચાઈ જાય. કરતા હોય સો કીજીએ ઔર ને કીજે કાગ, માથું રહે સેવાડમાં ઊંચા રહે બે પગ. કાગડો બગલો થવા જાય, મોર થવા જાય, એ ટકી શકે? સાધકે પોતાની ભૂમિકા સમજીને સાધન કરવા જોઈએ. લક્ષ રાખવાનું અને સાધન ગમે તે હોય તો એક વાત કરી. મુનિશ્રી તો કહે છે આ વાતને સમજવા પૂરો પ્રયત્ન કરજો તમે, પૂરો પ્રયત્ન. આત્મસિદ્ધિનો બોધ સમજવો જરૂરી છે, પણ આત્મસિદ્ધિનો ઉપસંહાર સમજવો તો એથી વિશેષ જરૂરી છે. હવે એને વિકલ્પો હવે આવશે, વિઘ્નો હવે આવશે, ધર્મ સંકટ હવે આવશે, લોભાવનારી વાતો, એને બ્રહ્મ નાખનારી વાતો. અમે રહી ગયા, આ તો મોક્ષ નહીં મળે તો આમ એને એના માર્ગથી છોડાવી દેનારી વાતો હવે આવશે. એ ગુરુની પકડ છોડાવી દેશે, એ દેવની પકડ છોડાવી દેશે. તમે નિવેદ નથી કર્યા, કઈક વાત આવશે. આપણા સુરધન ક્યાં ને તમે એના દર્શન કરવાનો ગયા? આ હવન નો કર્યો, આ ગરબો નો લીધો તમે, અને આ જે છે અત્યાર સુધી આત્માની વાત કરે અને હિંમત આ ક્યાંય આવે નહીં, એક મિથ્યાત્વનો અંશ ન આવે. બિલકુલ શુદ્ધ એની વિચારણા થઈ, હવે શરૂ કર્યું એને સાધના. ત્યાં બધા આવ્યા કે શું માંડ્યું છે તમે, આ તમે કરશો મરી જશો, રકડી મરશો, આમ થાય કોઈ દી? હવે આ એકલો કેવી રીતે પોતાની જાતને સંભાળે? એટલે શિષ્યને તૈયાર કરીને મોકલે છે ગુરુ, ઉપસંહારની ગાથાઓ સમજાવીને મોકલે છે. માર્ગ તો આપી દીધો, હવે બધા જ્ઞાનીઓ આપેલો માર્ગ આપી દીધો. જો હવે આ ગુરુમાં ફરક, વર્તમાનમાં તને શું વિઘ્નો આવશે એ વિઘ્નો હું તને દૂર કરી દઉં છું. માર્ગ તો શાશ્વત છે, શાશ્વત માર્ગ જે છે એ તો આપી દીધો તને, એ માટે મારે કઈ કહેવાનું છે નહીં. આ જ માર્ગ છે મોક્ષ, કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ. તું જે સમજો છું એ બરોબર સાચું છે, પણ હવે શુદ્ધતાના માર્ગે ચાલીશ ત્યારે તને વિઘ્નો આવશે ને. આ સદગુરુ કે વર્તમાનમાં વિદ્યમાનમાં સાધના કરવામાં સાધના કાળમાં જે તને મુસીબતો આવશે, તારા કુટુંબીઓ સંબંધી તરફથી, સ્વજનો સંબંધી તરફથી, ગચ્છ મત સંપ્રદાયના વ્યક્તિઓ તરફથી, આ ચારે બાજુ તો તને ઘેરશે, એવો ઘેરશે કે કામ કરવા દેશે. તું એકમાંથી છટકીશ તો બીજો દાખલ કરશે, તને ભ્રાંતિમાંથી તો મુક્ત થઈશ તો કહેશે કે લે આ પાંચ સમવાય વિના તો કોઈ કામ થાય જ નહીં. આવું તો કીધું જ શાસ્ત્રમાં, વાંચ. તમે આ ગ્રંથ જોયો નથી, વાંચો. વળી પાંચ સમવાય સમજી અને નક્કી કરે કે આ કેદી ભેગું થાય આપણું, એમાંથી જો છૂટો તો કે લે તું ખરો છો, નિશ્ચય નહીંથી તું ક્યાં બંધાયેલો જતો. આ વ્યવહાર નહીં તો મોક્ષ છે જ નહીં, વ્યવહાર નહીં નો માર્ગ એ તો મોક્ષ છે જ નહીં. આત્મા શુદ્ધ જ છે, એને શુદ્ધ કરવાની શું જરૂર છે? હવે ઓલો એટલો મૂંઝાય કે તો શું મફતનું આ બધું કરી રહ્યો છું? કારણ કે સનાતન માર્ગ શાશ્વત છે, એ ત્રિકાલા બાધી જ છે. જો વિચારજો, ગુરુએ કીધું છે કે જે કારણ બંધના તેહ બંધના પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવંત. ગુરુએ તો આપ્યું છે સનાતન માર્ગ, પણ ઓલો કે છે બંધનું કારણ જ ક્યાં છે? તું નકામો માંડો છો, બંધનું કારણ હોય તો છોડવાનું ને, આ તો અબંધ છે, હવે શું કામ માંડો છો? ભલે તારા ગુરુએ માર્ગ આપ્યો તે કારણ છેદક દશા, એ છેદક દશામાં તારે કઈ કરવા જેવું છે નહીં, કારણ કે તું બંધ છો જ નહીં. લ્યો, વાત પૂરી કરી? કંઈક ને કંઈક આમ નામ રખડી મૈરા. મોક્ષનો માર્ગ બતાવવા વાળા કરતા મોક્ષના માર્ગે ચાલનારાના પગ ખેંચવા વાળા એને દુષ્મ કાળ કીધો છે. દુખે કરીને ધર્મ પ્રાપ્ત થાય, દુષ્મ છે કાળ, બહુ મુશ્કેલી પડે, એકલા જવું પડે, પોતાની શ્રદ્ધાની પોતાના આત્મબળની પૂરી કસોટી થાય. જે સાથે આવે એ આપણને ભ્રમિત કરે, જેટલું આગળ ચાલશે, ખભા ઉપર બકરું હશે કે કૂતરું પૈકડું છું, મૂકી દે આ પાપના ધંધા કર્મા, અને જે દી તે દી હશે તે મૂળ શ્રીમદનો માર્ગ બાજુ ઉપર બકરું કાઢી નાખશે, અને પછી ઓલું હડકાયું કૂતરું પકડશે ગચ્છ મતરો, કોઈ દી હારો વારો નહીં આવે, ભ્રમિત કરશે બધા. પણ મેં નિર્દોષ પકડ્યું છું, નિર્દોષ નરનું કથન માનો તો કે ના તને ભ્રાંતિ છે. એક જણાએ કીધું, વળી મન મક્કમ કહ્યું, આગળ ગયો, બીજાએ કીધું, વળી મન મક્કમ કર્યું, ત્રીજાએ કીધું, વળી મન મક્કમ કર્યું, ચોથો મળ્યો, બે ચાર જણા ભેગા થઈને મળ્યા. અને એમ થાય કે આ શું ભૂલ તો મેં જ કરી હશે, અને પોતે જે સદગુરુને કીધું હતું કે સતસ્થાનક દર્શાવીને ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર. તમે અમને સટ સ્થાનકના ન્યાયથી આ માર્ગ બતાવ્યો છે, સટ દર્શનથી, પણ ભૂલી ગયો અને પછી રોવા બેઠો, હે ભગવાન હું બહુ ભૂલી ગયો. તું ભૂલવા જ બેઠો છો, તું ભૂલી જા ને, તારે ભૂલવું જ છે તો તું ભૂલીશ. કેટલા ભવ ભૂલીશ? ભવે ભવે આ જ કરીશ. મેં તમારા અમૂલ્ય વચન લક્ષમાં લીધા નહી, તમે કીધું એ વાત તમે છોડી દીધી. કેવી સ્થિતિ છે જીવની! ઉપસંહારમાં તો આ ભગવાને આમ કરુણાની ટોચ કહીએ, પરાકાષ્ઠા, અને અહીંયા ગુરુના રૂપમાં આવે છે. અહીંયા પરમાત્માના રૂપમાં હતા, ઉપસંહારની અંદર ગુરુના રૂપમાં આવે છે કે જો હવે હાથ પકડે એવા પ્રત્યક્ષ ગુરુ છે. જ્યાં જ્યાં મુશ્કેલી ઊભી થશે એ બતાવે છે કે તારે આ માર્ગે જવું છે, હું તને રસ્તો બતાવું છું, રસ્તાના વિઘ્નો પણ બતાવું છું. હવે તું આમ રીતે ચાલ્યો જજે, આમ જતા આવા બે રસ્તા આવશે, આવા જતા આવું સાઇનબોર્ડ આવશે, આમ જતા આવા પણ સરસ મજાના આવશે. ક્યાંય રોકાતો નહીં, ક્યાંય ટર્ન લેતો નહીં, એમને મારા બતાવેલા માર્ગ ઉપર તું ચાલ્યો જજે. એમાં આવી સમવાયની વાત આવશે, નય નિશ્ચયની પણ વાત આવશે, બધું સાંભળજે. પણ તું તારી સાધનામાં અડગડે છે. ઉપસંહારની ગાથાઓ અદભુત છે, ગુરુની કરુણા અદભુત છે. ગુરુના બે રૂપ છે, એક શાશ્વત રૂપ છે, એ પછી પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય, અને બીજું આ પ્રત્યક્ષ રૂપ છે, ચાલતા સાતો સાત ચાલે છે, માર્ગના વિઘ્નો બતાવે છે. એટલે એને પછી શરૂઆત જ કીધી કે સાધકો પણ આ જગતની અંદર, આત્માર્થી જીવો પણ આ જગતની અંદર બે પ્રકારના છે, બંને જળ, કોઈ ક્રિયા જળ અને કોઈ જ્ઞાન જળ. શુષ્ક જ્ઞાનવાળો પણ જ્ઞાન જળ છે, બહુ ડાયો છે તોય જળ છે. જળ એટલા માટે કે સમજવા તૈયાર નથી, બીજો દ્રષ્ટિકોણ સમજવા તૈયાર નથી. બધી વાત એકાંતે નહીં પરંતુ અપેક્ષાએ છે, ભૂમિકાએ છે. એ અપેક્ષા ભૂમિકા સમજવા તૈયાર નથી અને પોતાની માન્યતાને એકાંતનો આગ્રહ લગાવી પોતાના અહમભાવને જોઈન્ટ કરી અને એવો મીંડો છે. આ પણ જળ જ છે. પેલી ગઢડાની વાત કરી, શાસ્ત્રનું વાક્ય વાંચ્યું કે સ્મશાનમાં અને રાજદ્વારીમાં, એટલે આવી જગ્યાએ જે આપણા દુઃખ સુખમાં ઊભો હોય એને બંધુ કહેવાય. તો એટલે ગઢડાને પકડી લીધો. આ જડતાનો નમૂનો છે, આવી જડતા એને આવી જાય છે. ક્યાં કે છે કે આત્મા અસંગ છે, શુદ્ધ છે, સિદ્ધ છે, અકર્તા છે, નિર્લેપ છે. આ બધી વાત સાચી, પણ કઈ અપેક્ષાએ? નિશ્ચય વર્તમાન અવસ્થાની અપેક્ષાએ નહીં. જે આત્મા દુઃખી છે, અનંતકાળથી દુઃખ પામી રહ્યો છે, જે આત્મા જન્મ મરણ કરી રહ્યો છે, ગતિના ફેરામાં અટવાઈ રહ્યો છે, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીની કાયાના ચક્કરમાં પડેલો છે, એ આત્માની આ વાત નથી કરી. નિશ્ચયથી એનું સ્વરૂપ આ છે, પણ અવસ્થા અવસ્થા પરિભ્રમણની છે, અવસ્થા જન્મ મરણની છે, અવસ્થા ભવચક્રની છે, અવસ્થા સુખ દુઃખની છે, એની વાત કરી છે. એ કે છે એને કર્મ લાગેલા છે અને માટે વ્રત, જપ, તપ, પૂજા, ધ્યાન, સ્વાધ્યાય, આ બધું જ જે કંઈ સાધનો કીધા છે એ એને લાગેલા કર્મોથી છૂટવા માટે કીધા છે. પ્રોસેસ કરવી પડશે. પ્રોસેસ કર્યા વિના માત્ર જ્ઞાનની વાતોથી મુક્ત નહીં થાય. આત્માને શુદ્ધ કરવો પડશે. શુદ્ધ કર્યા વિના નહીં ચાલે. તો કે વર્તમાનમાં આત્મા અશુદ્ધ છે તે વાતનો સ્વીકાર થવો જોઈએ. નિશ્ચય નહીંથી આત્મા ગમે તેવો સોનાની લગડી જેવો છે, 100% શુદ્ધ છે, સદા સદૈવ શુદ્ધ છે, કદી મલિન થતો નથી, એનું જ્ઞાન એક ટકો પણ ઓછું થતું નથી, એનું દર્શન આવૃત થતું નથી, એ બધી વાત હોવા છતાં અત્યારે જીવના પોતાના અજ્ઞાનને કારણે, પોતાના દોષને કારણે, પોતે બાંધેલા કર્મોને કારણે એ બધું આવૃત થયું છે. આત્માના ગુણો આવૃત થયા છે, આત્માની શક્તિ આવૃત થઈ છે, આત્માના ધર્મ આવૃત થયા છે. તો પોતે જેટલો શુદ્ધ અને સશક્ત છે, સામર્થ્યવાન, એવો અત્યારે નથી. અત્યારે તો બિચારો બાપડો છે, કર્મનો ગુલામ, કેદી બનેલો છે, બંધનમાં છે, અને પોતાના અમાપ સુખને બદલે દુઃખનો અનુભવ કરે છે. પામ્યો દુઃખ અનંત. આટલો કાળ થયો, ક્યારેય પોતાના સુખનો અનુભવ ન કરી શકે. જે કંઈ સુખનો અનુભવ કર્યો એ કરનારાએ કર્યો, પણ એ પદાર્થ સુખનો અનુભવ જ કર્યો, પોતાના સુખનો અનુભવ કર્યો નહીં. ક્યારેક ઈષ્ટ વસ્તુ મળી, ખાધી, અનુભવ સુખનો કોણે કર્યો? અંદર રહેલા પોતાના હાથમાં જ્ઞાન ગુણે એ અનુભવ કર્યો, પણ પોતાના સ્વભાવના સુખનો નહીં, પદાર્થનો. હવે પદાર્થમાંથી સુખ કાયમ મળતું નથી, પદાર્થની સ્થિતિ કાયમ રહેતી નથી, એ તો બદલાયા કરે છે. એ તો પૂદગલ છે, રચના છે, એ કાયમી નથી. એમાં તો હાનિ અને વૃદ્ધિ એવા ગુણ છે, ક્ષીણ થાય, ક્ષય થાય. જે ચા બનાવીને આપણને આપે એ ચા કલાક પછી આપે છે? કા ચા ની ચા છે, હું વાંધો છું, અને સાંજે આપે? ગયું, પૂદગલ છે. ચા ની અંદર અથવા તો કોઈ પણ આવી વસ્તુ હોય કે જે ગરમ ખાવાથી સારી લાગે, એમાં પદાર્થની સામગ્રીનો સ્વાદ છે કે ઉષ્ણતાનો સ્વાદ છે? તો ઉષ્ણતાનો સ્વાદ કેવો? એટલે ગરમીનો શું સ્વાદ હોય? બળતણનો શું સ્વાદ હોય? કોલસાનો શું સ્વાદ હોય? ગેસનો શું સ્વાદ હોય? તો કે ના, ઢોકળું ગરમ ગરમ હોય તો ખવાય, એમ તો નહીં ખવાય. તો ગરમીમાં તે ખાધું શું? ઢોકળું ખાધું, ગરમી ખાધી, ખાધું. ઓલાને કે ને ગરમ ગરમ લઈ આવ, અને ગરમ હોય તો એક રોટલી, પણ વધારે કેમ ખવાય? પડતા રોટલી ખાવી છે કે ગરમી ખાવી છે? જો આ પૂદગલનું સ્વરૂપ સમજાવવા માટે ઉદાહરણ આપું છું. ક્યારે વિચાર કર્યો કે બધી સામગ્રી કરતા ગરમી શ્રેષ્ઠ છે, ઉષ્ણતા શ્રેષ્ઠ છે? જમવા બેસો છો, પૂછે આપણને, કા તો ગરમ કરી લઈ ભાઈ, પણ જમવા બેસો છો, રસોઈ તૈયાર છે, જે ખાવું છે એ પડ્યું છે ટેબલ ઉપર, તો હવે શું કરવાનું છે? ગરમ કરવું છે. કા? વિચાર તો કરો, પૂદગલનો સ્વભાવ ઓળખો. આત્માને અત્યાર સુધી સુખો મળ્યા છે, પૌદ્ગલિક સુખો મળ્યા છે. સ્વભાવનું સુખ ક્યારે? અને જ્યારે સ્વભાવનું સુખ મળે ત્યારે ગરમીની જરૂર નથી. પ્રાર્થનાથી સુખ મળે, જપથી સુખ મળે, નામ સ્મરણથી સુખ મળે, ધ્યાનથી સુખ મળે, ત્યારે ગરમીની જરૂર છે? અરે એ જ સુખમય છે, સ્વભાવનું સુખ છે, ગુણનું સુખ છે, આત્માના ધર્મનું સુખ છે, સ્વરૂપનું સુખ છે, ખૂટે નહીં. તમે તોડો નહીં તો ખૂટે નહીં, શાશ્વત, કોઈના ઉપર આધારિત નહીં. કોઈને ન આપવું હોય તો? અરે તું આપી જ શકતો નથી, આ મારું છે, માલિકીનું છે, સ્વાધીન છે, તું મને સુખ આપ સુખ શું આપવાનો હતો? મારી શાંતિનું સુખ મને મારામાંથી મળે છે, તું નહીં આપી શક. મારી પ્રાર્થના, મારું ધ્યાન, મારો મંત્ર, મારું સ્મરણ, એમાંથી મળતું મારું સુખ સ્વાધીન છે, શાશ્વત છે, અક્ષય છે, ભેળસેળ વિનાનું છે. હું ધારું તેટલું લઈ શકું એમ છું. આ આત્માનો સુખ એ આત્માનો ગુણ છે. એટલે કહ્યું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. આ સુખધામ હજી સમજાતું, હજી સુખધામ આપણને જગતના પદાર્થો સમજાય છે, પૌદ્ગલિક પદાર્થો સમજાય છે સુખધામ, પૌદ્ગલિક સ્થિતિ અને સંજોગો સમજાય છે સુખધામ તરીકે. પણ આત્મા જે પોતાનું સ્વરૂપ છે એ સુખનું ધામ છે. અને કૃપાળુદેવે છેલ્લે તો જે અંતિમ વાક્ય મૂક્યું, અંતિમ રચના, એમાં શબ્દ ક્યાંથી શરૂ કર્યો? સુખધામ અનંત મૂક્યો. માત્ર સુખધામથી વાત પૂરી ન કરી, સુખધામ અનંત સુસંત ચહી. સંતો જે સુખને ઈચ્છે છે ચહી, દિન રાત્ર રહે તદ ધ્યાનમય. આ યોગીઓ, ધ્યાનીઓ, તપસ્વીઓ, જ્ઞાનીઓ દિવસ અને રાત જેના ધ્યાનમાં છે, જે સુખનું, અનંત સુખનું જે ધામ છે, એવો આત્મા અનંત સુખનું ખૂટે નહીં, કદી સમાપ્ત ન થાય, સ્વાધીન છે, પોતાનું છે, સ્વરૂપનું સુખ છે. આવું પામ્યો દુઃખ અનંત, એની સામે ભગવાને છેલ્લો શબ્દ મૂક્યો સુખ અનંત. અને સુખ નહીં પણ સુખનું ધામ, હીરો નહીં પણ હીરાની ખાણ, પાણી નહીં પણ પાતાળ કૂવો, તો પીધા કર કોઈ દી ખોરાક નહીં પણ અક્ષય પાત્ર, તપેલી નહીં, વાટકી નહીં, કપરકાબી નહીં, અક્ષય પાત્ર લીધા કર. તારી તાકાત હોય એટલું લે, જેટલી વાર લેવું એટલી વાર લે. આ તો ગૌતમની લબ્ધિ છે. વાટકી ખીરની અંદર 1500 તાપસોને જમવું એટલું જમી લે, એ કદી ખાલી થાય. એમ આ આપણા આત્મામાંથી સુખ કદી ના થાય. પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતી વર્તે, એની શાંતિ અદ્ભુત છે, અનંત છે. એની સુધા એટલે એની અંદર મળતો સંતોષ, તૃપ્તિ. પૌદ્ગલિક સુખ, પૌદ્ગલિક પદાર્થો, જગતના ભોગ, એનું એક જ લક્ષણ, એ ગમે તેવા શ્રેષ્ઠ હોય તો પણ અતૃપ્તિ. જો વિચારજો, ગમે તે પદાર્થ ભોગવવાની કે ઉપભોગ કરવાની વસ્તુ હોય, ખાદ્ય હોય કે પહેરવા ઓઢવાની હોય, પૌદ્ગલિક વસ્તુ જે કંઈ છે, ગમે તેટલી કિંમતી છે, શ્રેષ્ઠ છે. આનો ભોગ ઉપભોગની અંદરનું એનું એક જ લક્ષણ અતૃપ્તિ. ક્યારે તમને તૃપ્તિ ન થાય, વધુને વધુ મેળવવાની ઈચ્છા રહે જ, એ વાપરતા હોય ત્યારે રહે, વધુને વધુ મેળવવાની, વારંવાર મેળવવાની ઈચ્છા રહે. આપણને એમ થાય કે હદ છે આ, કેટલી વાર મળી, કેટલું મળ્યું. ઇન્દ્ર પણ પોતાના સુખથી સંતુષ્ટ નથી, ચક્રવર્તી પણ પોતાના વૈભવથી સંતુષ્ટ નથી. કેટલો વૈભવ, આચાર્યો લખે કે અમે લખતા થાકી જઈએ છીએ. ચક્રવર્તીના વૈભવની વાત હવે અમે શું લખી શકીએ? તો કૃપાળુદેવ લખે છે ચક્રવર્તીનો વધતા વૈભવ પાછળ દોડતો, ચક્રવર્તી વધતા વૈભવ. 6 મેળા છે તો હજી એક ખંડ મળી જાય તો સારું. આ પૌદગલિક સુખનું લક્ષણ આ બરોબર મગજમાં બેસાડી દેવું જોઈએ કે અતૃપ્તિ એ એનું લક્ષણ છે. ભાઈ ગમે તેટલું મળશે તો કોઈ બી ધરાઈશ નહીં. અને આત્મિક સુખનું લક્ષણ છે તૃપ્તિ, સંતોષ, સાતા, શાંતિ. તો અહીંયા એ વાત મૂકી છે, આત્મા વર્તમાનમાં અશુદ્ધ છે. અને પછી એક સરસ ઉપમા આપી છે, પણ જરા મુનિશ્રી તો જરાક થોડાક પડક થઈ ગયા છે કે આ બધા જ્ઞાની છે ને એ સ્ટેશન ઉપર રહેલા બધા લુખા જેવા છે. એ લુખા છે ને સ્ટેશને બેઠા છે, ગામ આખાનું ચોરી ખાય, મારી ખાય, અને હવે આપણે કઈ કામ ધંધો કરવાની જરૂર નથી જીવન જીવવા માટે, અને ટેસ્ટથી રહેશું. એમ આ બધા એમ સમજે છે કે આપણે આત્મા જાણી લીધો, આપણને બધું મળી ગયું, હવે આપણે કઈ કરવાની જરૂર નથી. જેમ સ્ટેશન ઉપર રહેલા લુખા એમ માને કે અમારે કાંઈ પ્રવૃત્તિ કરવાની જરૂર નથી, એમ આ જ્ઞાનીઓ, શુષ્ક જ્ઞાનીઓ પણ અમારે કાંઈ કરવાની જરૂર નથી એવા લુખા છે. પણ કે છે, સાધન કર્યા વગર શુદ્ધ દશા પ્રાપ્ત થઈ શકશે? ભાઈ તું ગમે તેટલું સમજી લે જ્ઞાનની બાબતમાં, પણ એક વાત લક્ષમાં રાખજે કે એ વાત છે એ પ્રાપ્ત કરવા સાધન કરવા પડશે, સાધના કરવી પડશે, પ્રોસેસ કરવી પડશે. દૂધમાં ઘી છે માન્ય છે, પણ પ્રોસેસ કરવી પડશે. એ દૂધને લાવવું પડે, ગરમ કરવું પડે, મેળવવું પડે, એ વલોવું કરવું પડે, એમાંથી માખણ તારવવું પડે, એની તાવણી કરવી પડે, ત્યારે ઘી મળે, અને એ ઘી પછી આપણા રોટલી સુધી પહોંચે. પ્રોસેસ કરવી પડશે, છે એમાં ના નહીં. એમ આત્મામાં અનંત ગુણો છે, અનંત ધર્મ છે, અનંત સુખ છે, અનંત શાંતિ છે, બધું છે, અનંત સુધા છે, વાત સાચી છે. પરંતુ આવી નિશ્ચય વાણી સાંભળીને સાધન તજવા તું કરિશ્મા છોડીશમાં. હે શિષ્ય, ભૂલે ચૂકે પણ આવી પંડિતની શુષ્ક વાતો સાંભળીને તું ક્યારેય તારી આત્મતત્વની પ્રાપ્તિની સાધના છોડીશમાં, તું ઢીલો થઈશમાં. કોઈ તને સમવાયની વાત કરે તોય ભલે, અને નહીં ચક્રની વાત કરે તો પણ નહીંમાં તો કંઈ ખબર જ ના પડે. સાત નહીં છે, પછી એનાથી આગળ ચાલો એટલે 700 નહીં છે, અને એનાથી આગળ ચાલો એટલે અનંત નહીં છે. અને કૃપાળુદેવે 284ના પત્રમાં કહ્યું કે જેટલા વચન છે એટલા નહીં છે. હવે શું કરશો, કયા નહીંને પકડશો? માટે નહીવાદમાં ક્યાંય પ્રવેશ કરવો નહીં. કૃપાળુદેવે તો લખ્યું છે કે ભવચક્રમાંથી આત્મા છૂટી શકશે, પણ નહીચક્રમાં ફસાયેલો આત્મા નહીં છૂટે. અને આ પંડિતોના રવાડે જે ચડી જાય છે એ નહીચક્રમાં ફસાયા વિના રહેતા નથી. પંડિતોનું કામ એક, પેલા ઓલા અંગ્રેજ લેખકે લખ્યું છે ને, મેં એકવાર કહ્યું હતું કે તમે બને તો તમારા અનુયાયીઓને સમજાવો, ખુલાસો આપો, સ્પષ્ટ માર્ગદર્શન કરો, પ્રશ્નનું નિરાકરણ આપો, પણ એ જો ક્યારેય તમારાથી ન થાય તો તમે પ્રશ્નને ગૂંચવી નાખજો, જટિલતા ઊભી કરી દેજો, એટલે કાયમ તમને શોધતો નહીં વાકાય, અને માનસિકથી એ તમારો ગુલામ રહે. તમારે એનું સમાધાન આપી શકાય તો આપી દેજો, પણ ન અપાય તો એને એમને જવા દેતા નહીં, એને ગૂંચવી નાખજો. સમસ્યાને જટિલ બનાવો, સમસ્યાને ક્લિષ્ટ બનાવો, ગૂંચવાડો ઊભો કરી દો. એમ આ નયવાદીઓ, એકાંતવાદીઓ જે આપણે ત્યાં આ બધા સંપ્રદાયની અંદર છે, એ લોકોનું કામ એક કે ગૂંચવાડો ઊભો કરો. હો વાતની એક વાત, મોક્ષનો માર્ગ મળે તો મળે, ન મળે તો ન મળે, ભલે ન મળે, પણ મોક્ષ અંગે એને પહેલા ભ્રમમાં નાખી દો, જેથી કરીને બીજે ક્યાંય છૂટવો ન જોઈએ. એટલી અનહદ કૃપા છે આ ગુરુની. કૃપાળુ દેવે એક પણ ગૂંચવાડો ન રાખ્યો. હવે તો તારી શક્તિ, તારી સાધના, તારી પ્રોસેસ, બસ સ્વરૂપ આ છે મોક્ષનું, માર્ગ આ છે. જ્યાં જ્યાં માર્ગની અંદર જે જે મુશ્કેલી છે એ દૂર કર. બહિર્મુખમાંથી અંતર્મુખતા પહેલો ઉપાય, બીજો ઉપાય બંધના કારણોની છેદક દશા કર, ત્રીજો ઉપાય રાગ દ્વેષ અજ્ઞાનની નિવૃત્તિ કર, ચોથો ઉપાય કેવળ આત્મા આભાસ રહિત છે એવો આત્માની ઉપાસના કરજે, અને પાંચમો ઉપાય આ એક કર્મ છે મોહનીય એને તોડી નાખજે, એટલે બાકીનાની ચિંતા કરશો નહીં. અને એમાં પણ અડધું કામ અમે કરી દેશું, બોધનું કામ અમારું, તારે વિતરાકતા રાખવાની બોધ અમે જોજો. ઉલટું કરીશ માં પાછો તારો બોધ ને અમારી વિતરાકતા એ કામ નહીં આવે. અમે તો વિતરાક છીએ જ, પણ તું અજ્ઞાન છો, અજ્ઞાની છો, એટલે તારો બોધ તો ક્યાંક ઊંધે પડ કરશે. આ પાંચે પાંચ ઉપાય આપ્યા, અને ધર્મ દર્શન જ્ઞાન અને ચારિત્ર બોધ સંકેત, શુદ્ધ સંકેત અને પરમાર્થ સંકેત, અદ્ભુત વાત છે. સંપૂર્ણ રીતે માર્ગ આપી દીધો, એને ક્યાંય ક્યાંય મૂંઝવણ, ક્યાંય ગૂંચવણ, ક્યાંય રોકાવાપણું એ આપ્યું નહીં. પુરુષાર્થ કરવો એનું નામ જ વ્યવહાર. નિશ્ચયને મેળવવા માટે જે પુરુષાર્થ કરવો એ જ વ્યવહાર છે. અંદર જે શુદ્ધ સત્તામાં રહેલું તત્વ છે એને પ્રાપ્ત કરવું તે જ વ્યવહાર. પણ કે છે કેવા, યશો વિજયજી મહારાજની એક ગાથા મૂકી છે, એ છે 125 ગાથાનું, 125 ગાથાનું સ્તવન હુંડીનું. એમાં યશો વિજયજી ગાય છે કે વિષય રસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુરુ મદપુર રે, ધૂમધામે ધમાધમ મચી, જ્ઞાન માર્ગ રહ્યો દૂર રે. સ્વામી સિંહ મંદર સાંભળો, હે સિમંદર સ્વામી બેઠા છો મહાવિદેમાં, પણ ક્યારેક તો ભરત ક્ષેત્ર અમો જુઓ કે તમારા શાસનની દશા આ કુગુરુએ સંપ્રદાયે ગત છે, આ મતવાદીઓએ શું કરી છે. તો કે વિષય રસમાં ગ્રહી માચ્યા, આ બધા વિષય રસની અંદર ખોવાઈ ગયા છે. એને તપ કરતા પારણાનો ભબકો ઘણો છે, તપ કરતા પારણા, વ્રત કરતા પ્રભાવનાનો ભબકો વધારે છે. કેટલી પ્રભાવના છે એ પેલા લખા છે, આઈમિલ વ્રત ઓળી થવાની છે, પણ ઓછામાં ઓછી પ્રભાવના 5000 છે. અરે અને એમ કે એક નાના બાળકને જરા કેમ કે મીઠાઈ આપીએ તો એ જરા આકર્ષાય. હવે આ 80 વર્ષના એ બધા બાળકો થઈ ગયા. પરિપક્વતા ક્યાં છે, બુદ્ધતા ક્યાં છે, પ્રૌઢતા ક્યાં છે? જીવનભર સુધી આ જ લાલચ, પ્રલોભન, ધાક અને ધમકી, આ જ પ્રકારની વાત. તો કે છે નાચ્યા કુગુરુ મદપુર રે, કુગુરુનો મદ, પોતાનો સંપ્રદાય, પોતાની પાઠ, પોતાનો ગજ, પોતાના ગુરુ, બસ નાચતા હોય છે. આપણું આમ કર્યું ને, આપણા ગજમાં આમ કર્યું ને, આપણો તાન જય જયકાર છે ને, કાંઈ નથી મારા બાપ, બધા રખડો છો ને બધા રખડી રહ્યા છે. પણ મદની અંદર આવે એટલે માણસ ભાન ભૂલે. એકવાર નશો ચડે ને પછી કોઈ બચાવી શકે? કુગુરુનો નશો ચડે છે. અને સમજી લેવું, જ્યાં વધારે પ્રકારનો નશો, ગંડપણ, ઘેલછા એ દેખાય ને, ત્યારે એક સમજી લેવું કે આ દક્ષણ કુગુરુના મતના છે, સુગુરુ નથી. આ જો સુગુરુ હોય તો એક ક્ષણ પણ ચાલવા ન દે. એ એવું કારણ ન કે ભક્તો કરે છે, એમાં હું શું કરું? તું નો તો ભક્તો કરે, આ કરવા ક્યાંથી આવ્યા? આ આવ્યા ભક્તો ક્યાંથી? તમે છો એટલે આવ્યા, તમારા નામથી આવ્યા, તમારા કામથી આવ્યા, હવે તમે એમ કહો કે એ કરે છે એમાં હું શું કરું, એનો ભાવ છે, તો તમે શું કરવા બેઠા છો? તો સમજી લઉં, ક્યાંક ને ક્યાંક કુગુરુનું તત્વ છે. બાકીની બાબતમાં ન હોય તો એનો પોતાની સત્કારની ભાવના, પૂજાવાની ભાવના, સિદ્ધિ પ્રસિદ્ધિની ભાવના, માન સન્માનની ભાવના હોઈ શકે છે. તરતમ જોગે રે, તરતમ વાસના રે. આનંદગંજીએ કીધું કે વાસનાનું સ્વરૂપ કંઈ એવું નથી હોતું, ગમે તે રૂપમાં વાસના, પોતાનું નામ થાય, પોતાનું કામ થાય, પોતાનો જય જયકાર થાય, દુનિયાની અંદર કેટલું પોતે કર્યું, આ બધી વાસનાઓ છે. શુદ્ધ આત્માને ક્યાં આમાં કોઈ સાથે કરવાનું? આખા જગતની અંદર અનંતા જેવો 14 રાજલોક આપણું ક્ષેત્ર છે, આ ક્યાં આપણું હિન્દુસ્તાન આપણું ક્ષેત્ર છે કે આ પૃથ્વી આપણું ક્ષેત્ર છે? આત્માનું સામ્રાજ્ય કેનું? અને ભગવાન મહાવીરને જ્યારે એના મોટા ભાઈ નંદીવર્ધને કહ્યું કે રાજ તમે સંભાળો, તો કે ભાઈ આ તો તમારું રાજ છે. કહ્યું ક્ષત્રિય કુંડનું, અમારું રાજ તો 14 લોક ચાર રાજલોકનું છે. એ ક્યાં તમારી પાસે હતું તમે તમને સંભાળો? અમારું રાજ 14 રાજલોકનું રાજ છે, એવો અમારો આખો. નાચ્યા કુગુરુમાં ધૂમધામે ધમાધમ મચી, ચારે બાજુ ધૂમધામ, જ્ઞાન માર્ગ રહ્યો દૂર, કોઈ વિચાર નથી. નિશ્ચય નહીં થી જે આત્માનું પ્રતિપાદન કર્યું છે તે આત્મા શુદ્ધ છે પણ અધૂરો છે, માટે હવે એની અધૂરપ દૂર કરવા માટે થઈને નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા નો, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવાનો, આ કરવાનું છે. સાધકે આ સ્થિતિ કરવાની છે. જો સદગુરુ, હવે જેને સાધના, આ કેના માટે વાત છે? જેને સાધના કરવી છે, હવે જે સમજ્યા પછી હવે સાધના કરવા માંગે છે. એટલે આત્મસિદ્ધિનું છઠ્ઠું પદ એ આત્માનું છે, પણ કયા આત્માનું? સાધક આત્માનું પદ છે. સાધન સિદ્ધ દશા અહીં, એ સિદ્ધિ સાધનથી થશે અને એને કરવી છે, એટલે એ સાધનમાં કરવામાં ક્યાંય ઉણપ ન આવે, ગડમથલ ન થાય, ભૂલ ન થાય. જુદી જુદી કેવી સંભાવનાઓ છે, વિકલ્પો કેવા છે, એવું સદગુરુ અહીંયા અગાઉથી બતાવી દે છે કે જો ભાઈ, અમે તને માર્ગે આપીએ છીએ અને માર્ગમાં આવતા સંકટો પણ બતાવી દઈએ છીએ, ક્યાંય ભૂલ ન કરતો, કેમ કે તારે ચાલવું છે માટે બતાવીએ છીએ. જેને ચાલવું ન હોય, અમસ તો આ ગામ કેટલું દૂર, તારે શું કામ છે જાણવું છે, તો ઘણું દૂર છે. જવું છે તો મન હાલવા નજીક છે. વટે માર્ગ બોર્ડ આવ્યો હતો, એને જોયું કે આને આ ખોટું કઈ જાળવું નથી, ક્યાંય જવું નથી, કે ભાઈ તારે શું કામ છે? તો પૂછતો હતો, આ ક્યાં આવ્યું, આ ક્યાં આવ્યું, બેસ. પણ બીજો આવ્યો એને એને પૂછ્યું કે ભાઈ આ ક્યાં આવ્યું, તો કે કેમ, તો કે જવું છે, જરા પહોંચવું છે, આમથી મંડો હાલવા, હમણાં આવી જાય, ઢૂકડું છે, ચાલવું છે, એના માટે માર્ગ નજીક છે. નથી ચાલવું એટલે આ ઉપસંહારની ગાથાઓ, જેને નથી ચાલવું
સુખ કામયાનંદ.